તારીખ 5/9/1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 5, પાન નંબર 3.
મોક્ષાર્થી જીવન સ્વરૂપ ચાલે છે. મોક્ષાર્થી એટલે પૂર્ણ શુદ્ધ થવું છે અને કષાય અથવા દોષના સૂક્ષ્મ પણ કલંકને પણ જાણવા અરુચિ છે, ચાહતો નથી. એવા જીવને શુદ્ધાત્મ સ્વરૂપને શુદ્ધ સ્વભાવના અનુભવની પ્રાપ્તિ થાય એવી ભાવના ઉત્પન્ન થાય છે. તે ભાવનાનું સ્વરૂપ એવું છે કે તે ભાવનું તે સ્વરૂપ સિવાય તેને કાંઈ જોઈતું નથી. સ્વરૂપ પ્રાપ્તિ એવી નહીં થઈ હોવાથી અનેક પ્રકારના શુભ ભાવો આવે છે, પરંતુ તેમાં તેને સંતોષ નથી. સંતોષ નથી, બલકે એમાં એને અસંતોષ છે. તે આ રીતે કે ગમે તેવા શુભભાવો થયા તેથી શું જે પરિણામ શુદ્ધાત્મ તત્વના અવલંબનથી શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણામ આવવું જોઈએ એ તો આવતું નથી. પુરુષાર્થ ને પ્રયત્ન તો તેને અર્થે કરવો છે. પુરુષાર્થ ને પ્રયત્ન શુભ વિકલ્પો શુભ ભાવો કરવા માટે નથી કરવો. અભિપ્રાય તો એ છે, પણ જ્યાં સુધી સ્વરૂપનું અવલંબન સુધી પહોંચાતું નથી ત્યાં સુધી શુભ ભાવો ઉત્પન્ન થયા કરે છે. તો ગમે તેવા ઉચ્ચ પ્રકારના ઉચ્ચ સ્તરના સ્વભાવો થયા તો પણ તેથી શું તે કઈ મારે જોઈતી ચીજ તો નથી. અનાજ ધાન્ય વાવવામાં આવે છે તો ખડ સાથે સાથે ઉત્પન્ન થાય છે. ઘાસ ઘાસ વાવવા માટે ખેતી કરી હતી અને ઘાસ કઈ મનુષ્યને ખાવાની ચીજ છે? એ તો તિર્યંજ ખાય છે. મનુષ્ય તો ધન ધાન્ય અનાજ ખાય છે, એના માટે ખેતી કરે છે. ઘાસ ખાવાની ચીજ નથી કે એના માટે ખેતી કરે. છતાં ઉપર અનાજ ઉત્પન્ન થાય એ પહેલા ઘાસ પહેલા ઉત્પન્ન થઈ આવે છે, વચ્ચે થઈ આવે છે. પણ અનાજ જોઈએ છે એની ઘાસ ઉપર નજર નથી, અને અનાજ ન થાય ને એકનું ઘાસ થાય તો એને નિરાશા થાય કે મેં અનાજ વાવ્યું પણ અનાજ થયું નહીં, કે ઘાસ થાય એનો રાજીપો કરે. તો પુણ્ય છે એ તો ઘાસની જગ્યાએ છે. શુભ ભાવ પુણ્ય ભાવ છે એ તો ઘાસની જગ્યાએ છે. એનો ઉપભોગ કરે એ આત્મા નહીં, એ આત્માનું સ્વરૂપ નહીં કે એનો ઉપભોગ કરે. એ તો પોતાના સ્વાનુભૂતિનો ઉપભોગ કરે, સ્વાનુભૂતિમાં ઉત્પન્ન થતા આનંદનો ઉપભોગ કરે. એવી ભાવનાને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કહીએ. જિજ્ઞાસામાં વસ્તુનું સ્વરૂપ કેવું, એ પ્રકારનું મારું સ્વરૂપ કેવું એવો જે પ્રશ્ન ચિહ્નમાં રહેલો જે ભાવ છે એ જિજ્ઞાસા સૂચક ભાવ છે, એ ભાવ જિજ્ઞાસાને સૂચવે છે. જ્યારે ભાવનામાં તો આ હો મને આ હો મને આ હો આ હો આ હો એવી જે ચાહના એવી જે અભિલાષા એને ભાવના કહી છે.
બે સાથે પહેલા ભાવના હોય તો
ભાવના પહેલા ભાવના થી જ આગળ વધવાનું છે. પાયાની ચીજ તો ભાવના છે. ભાવના હોય એની જિજ્ઞાસા ની તૃપ્તિ રૂપ સ્વરૂપ આવું છે એમ ઓળખાય. માત્ર કુતૂહલ વૃત્તિથી ન ઓળખાય. આત્મા કેવો હશે કુતૂહલ કરીએ ઉપર છલ્યું. અને ભાવના અન્ય પદાર્થમાંથી જળ પદાર્થમાંથી સુખ લેવાનું હોય તો એ કાંઈ એથી કાંઈ એને સ્વરૂપની ઓળખાણ ન થાય. બુદ્ધિ ઘણી હોય સર્વક્ષમથી શાસ્ત્ર વાંચે સમજે કે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી આત્મ પદાર્થનું નિરૂપણ દ્રવ્યાનુયોગ અનુસાર આ પ્રકારે છે. દ્રવ્યથી આત્મા આવો, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી આવો, ભાવથી અનંત ગુણ સંપન્ન ભાવ આવો વગેરે, ઉત્પાદવે ધ્રુવથી આવો, દ્રવ્યગુણ પર્યાયથી આવો, ગુણગુણીના ભેદથી આવો, એવું બધું એને બુદ્ધિગમ્ય થાય પણ એ ઓળખાણ નથી. એ કાંઈ આત્મ સ્વરૂપની ઓળખાણ નથી. બુદ્ધિગોચર થવું એ એક વાત છે, એ તો એને થિયરી સંમત કરી છે. ઓળખાણ તો પરખની ચીજ છે. જેમ હીરાની ઓળખ થાય છે એ પરખની ચીજ છે. ઓળખતા પહેલા એની થિયરી સમજાવે કે એના પહેલ બરાબર એક સરખા હોવા જોઈએ, આટલા પહેલ હોવા જોઈએ, આવો એનો ઘાટ હોવો જોઈએ, આવી ચમક હોવી જોઈએ, આવું પારદર્શક પણ હોવું જોઈએ, અંદર ડાઘ હોવો ન જોઈએ, અંદર બીજી પારદર્શકતાને રોકે એવી સફેદાઈ હોવી ન જોઈએ. અનેક પ્રકારે ડાઘ તો કાળો હોય પણ સફેદ ન હોવું એ પણ ન હોવું જોઈએ. એ બધી થિયરી થઈ પણ એની ઓળખ આવવી એ તો નજરની ચીજ છે. નજર તો એક સાથે બધું ગણીને એને તોડે છે કે આની કિંમત કેટલી. એનું નામ નજર છે, ઓળખ છે, કે જે એના બધા જ પડખાને એક સાથે ગણી લે છે, ગણતરીમાં લઈ લે છે અને પછી એની કિંમતથી એને તોડી કાઢે છે કે આની કિંમત આટલી. તો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી કે એવી રીતે દ્રવ્યાનું યુગથી આત્મદ્રવ્યનું સમજવું થાય એ વાત છે. એમાં વાંધો પાડે તો એને હજી અંધા સંસ્કાર મટ્યા નથી અને મતિ દોષ છૂટ્યો નથી, એનો તો વારો ન આવે, એનો પત્તો ન ખાય. પણ જેને સંમત થાય, શાસ્ત્ર સંમત થાય કે આવો આત્મા હોવા જોઈએ છે, પણ એવો અંતરંગમાં ન ભાસે ત્યાં સુધી એને ઓળખાણ થઈ છે એ વાત લાગુ પડતી નથી. તો એ ઓળખાણ છે એ જિજ્ઞાસાની તૃપ્તિ કરનારો એક જ ભાવ છે. જિજ્ઞાસા ત્યાં પૂરી થઈ.
ઓળખવાની અસલી જિજ્ઞાસા પણ અર્થાત અનંત જન્મરણ થી મુક્ત થવાની વેદના પૂર્વક ઉત્પન્ન જિજ્ઞાસા.
બરાબર છે.
તો પછી પણ નીચે પણ જન્મરણ થી મુક્ત થવાના ઉપાય સંબંધિત જિજ્ઞાસા જયારે જીવમાંથી દૂર કરે છે
પૂર્વ જિજ્ઞાસાને લઈને ઉપર ને ઉપર જ છે. પદાર્થનું યથુર સમજવાનો જ્ઞાનમાં અંદરથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનો આ ખાસ પ્રકાર છે. જન્મ મરણથી મુક્ત થવાની વેદના પૂર્વક, તો એ તો શું છે કે જિજ્ઞાસાની તીવ્રતા બતાવી છે. સામાન્ય જિજ્ઞાસા તો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશા છે એવા સર્વ સામાન્ય મુમુક્ષુ જીવોને હોય જ છે, કેમ કે વિષય તો નવો જ છે. આ કોઈ દુનિયાનો પરિચિત અને પ્રસિદ્ધ વિષય તો નથી, અરૂપી પદાર્થ છે અને એના અરૂપી ગુણો છે, અરૂપી પર્યાયો છે. વિજ્ઞાન પણ એને માટે નવું છે. જિજ્ઞાસા તો ઉપર ઉપરની જિજ્ઞાસા, સામાન્ય જિજ્ઞાસા તો સર્વસાધારણને હોય છે, એવી જિજ્ઞાસા નહીં પણ આવી જિજ્ઞાસા એમ કહેવું છે. એટલે એની અપૂર્વતા લીધી છે. સામાન્ય જિજ્ઞાસા તો અનેક વાર થઈ છે જીવને, અને એ જિજ્ઞાસા અનુસાર એને માથું માર્યું છે કે આનું શું, આનું શું, આનું શું. બુદ્ધિ લગાવી છે, સમજો પણ છે, પણ ખરી જિજ્ઞાસા એને થઈ નથી, સાચી જિજ્ઞાસા થઈ નથી, કોઈ અપૂર્વ જિજ્ઞાસા થઈ નથી એમ જેવું છે. એટલે આત્મકલ્યાણની ભાવનાથી અને જન્મ મરણનો નાશ, મુક્ત થવું એટલે અકલ્યાણનો નાશ કરવો, એવી એમાં એની વેદનામાંથી જિજ્ઞાસા થઈ નથી એમ છે. એટલે ભાવનામાંથી જિજ્ઞાસા ખરી ઉત્પન્ન થાય છે. વેદના તો એવું છે કે માણસને જે ન સહન થાય એને વેદના કહેવામાં આવે છે. જે સહન ન કરી શકે તો એ જન્મ મરણને હવે સહન કરવા માંગતો નથી. જન્મ મરણ થાય એ અસહ્ય વાત છે, એવો એક પ્રકાર એને ઉત્પન્ન થાય ત્યારે એને ખરી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ એમ કહીએ, એવો પ્રકાર છે. બાકી ઉપર ઉપરથી તો કાંઈ નથી જિજ્ઞાસા થતી. એવા પ્રશ્નો બુદ્ધિમાંથી કાઢી કાઢીને પૂછે એટલે કાંઈ જિજ્ઞાસા વધી ગઈ છે એવું થોડું છે. જિજ્ઞાસાની પાછળ પ્રયોજન સંલગ્ન છે, માત્ર કુતૂહલ નથી. માત્ર જાણપણું કરવું છે, માહિતી મેળવવી છે. ઘણું વાંચીએ, ઘણું જાણીએ, ઘણું સાંભળીએ, ઘણું વિચારીએ, તેથી ઘણું ઘણું ખ્યાલમાં રહે, એ કાંઈ પ્રયોજન છે? પ્રયોજન શું? કે પ્રયોજન જન્મ મરણને ટાળવું તે આપ. જન્મ મરણને ટાળવાની વાતમાં કોઈ પુણ્યના ફળની વાંછાનો સવાલ ઉત્પન્ન થતો નથી. ચાર ગતિના કોઈ પણ સ્થાનને જઈ ગમે તે ઉત્કૃષ્ટ હોય, મનુષ્ય લોકનું કે દેવલોકનું. તિર્યંચ અને નારક તો ખેર પાપના જ ફળ છે, પણ અહીંયા જે પુણ્યના ફળના કોઈ સ્થાન હોય, પણ જે ચાર ગતિમાંથી કોઈ ગતિને જ ઈચ્છતો નથી અને એ પછી પ્રશ્ન ખલાસ થયો. પુણ્યની વાંછા એમાં પહેલા ખલાસ થઈ ગઈ. પછી સ્વરૂપ સંબંધી કોઈ પ્રશ્ન ચિહ્ન નથી રહ્યું. મારું સ્વરૂપ કેવું એ વાતથી એ અજાણ છે, તો અનુભૂતિ થઈ નથી. અનુભૂતિ થઈ તો એનાથી અજાણ નથી, કેમ કે એનો સાક્ષાત અનુભવ થયો. અપરોક્ષ નામ પ્રત્યક્ષ અનુભવ થયો, પછી અજાણનો તો પ્રશ્ન ન રહ્યો. પછી એ અજાણપણાને લઈને કોઈ વાત નથી. પછી કોઈ પ્રશ્ન કરે, જ્ઞાની પણ મુનિને પ્રશ્ન કરે, મુનિ હોય તો કેવળીને પ્રશ્ન કરે, અથવા કેવળી સમક્ષ પ્રશ્ન થાય. કેવળી કઈ વાત કરતા નથી છદ્મસ્તની જેમ, પણ કેવળી સમક્ષ એને પ્રશ્ન થાય મનમાં, તો એ બીજા સૂક્ષ્મ જે સ્વભાવો છે એ વિષય એક વાત છે. સ્વરૂપથી અજાણ્યો છે અને સ્વરૂપ પૂછવું છે એ વાત નથી. અથવા એમ કહે કે અમને આપ આત્મ સ્વરૂપ સંભળાવો અને સમજાવો, ત્યારે પણ એને એ સ્વરૂપની ભાવનાને વિશેષ ભાવવી છે, ભાવનાને પુષ્ટ કરવા માટે સાંભળવું છે. જે સ્વરૂપની રુચિ છે એની પુષ્ટિ માટે એ સાંભળે છે, એટલી વાત છે. પણ એમાં અજાણ્યો છે ને સાંભળે છે એ વાત નથી, કેમ કે તો અનુભવ શું થયો એ પ્રશ્ન. જ્યાં સુધી ઓળખાણ થઈ નથી ત્યાં સુધી જિજ્ઞાસાનું સ્ટેજ છે. ઓળખાણ થતા એ સ્ટેજ પૂરું થયું, એક તબક્કો પૂરો થયો. અહીંયા આપણે સ્ટેજ વાર આગળ ચાલવું છે. કેટલાક ભાવો તો ભૂમિકાની અંદર એક સાથે હોય છે, જેને ક્રમથી કહેવા પડે છે, એનું વર્ણન ક્રમથી આવે છે. અને એમાં પણ પછી ઉપર ઉપરના સ્ટેજમાં ચાલવાનું થાય છે. અહીંયા ભાવના કે જો કે પ્રથમથી જ ઉત્પન્ન થઈ છે, આયામાં જ રહેલી ચીજ છે, એનો થોડો વિસ્તાર કર્યો છે. એ ભાવનાને લઈને, ઉક્ત ભાવનાને લીધે ઉચ્ચ સ્તરના શુભરાગ થતા હોવા છતાં તેના ઉપર વજન રહેતું નથી. એના ઉપર વજન રહે તો અટકે. પછી વૈરાગ્ય હોય, ગમે તે પ્રકાર હોય, પણ વજન રહે તો અટકે. પણ વજન ન રહે એના ઉપર, આ ઉચ્ચના ઉચ્ચ સ્તરના કક્ષાના. જો કે જેને શુભ ભાવ ઉપર વજન રહે તે શુભ ભાવ કરતા જેને તેવા જ પ્રકારના શુભ ભાવ થવા છતાં વજન ન રહે, તો ઉપર ઉપરથી બંને એક જ પ્રકારનો શુભ ભાવ દેખાવા છતાં જેને વજન નથી રહેતું તેનો સ્તર ઊંચો છે એ શુભ ભાવનો. અને જેને એ શુભ ભાવ ઉપર વજન રહે છે તે નીચી કક્ષાનો, નીચી કોટીનો શુભ ભાવ છે. તો એ ક્યારે થઈ શકે? શુભ ભાવ થાય છતાં વજન ન રહે તેવું ક્યારે બને? કે તેવું ત્યારે જ બને કે જ્યારે એને ઉક્ત પ્રકારે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય તો, નહીતર એવું ન બની શકે. વજન આવી જ જાય, ભૂલે ચૂકે પણ વજન આવી જાય અથવા રહી જાય. વજન આવી ગયું એટલે અટક્યો ત્યાં, ત્યાં એ શુભ ભાવમાં અટક્યો. અટક્યો એટલે આગળ વધવાનો રસ્તો બંધ. વજન એટલે વજન, વજન એટલે રુચિ. તો હજી તો રુચિનો વિષય તો હજી ચર્ચા કરશું, રુચિનો વિષય આવશે એટલે. આમાં તો બધા ભાવ એક સાથે કામ કરે છે. તો જેને સ્વરૂપની ભાવના છે એને રુચિ પણ સ્વરૂપની હોવી ઘટે છે, તો એને શુભ ભાવ ઉપર વજન નહીં જવું જોઈએ. હા, તો એને રુચિ થઈ જાય છે, થઈ જાય છે. જો વજન આવે તો એને રુચિ ત્યાં થઈ જાય છે. એમ વિચાર્યું હોય એમ કે શુભની રુચિ ન કરવી જોઈએ, સ્વરૂપની વિતરાગ સ્વરૂપની આત્માની રુચિ કરવી જોઈએ, તો પણ એને ત્યાં શુભાવ ઉપર વજન જતા એની રુચિ થઈ આવે છે. કેમ કે હજી અનુભવ તો થયો નથી, આ તો મુમુક્ષુની ભૂમિકાની વાત છે. એટલે તેથી તેવા શુભાવ અટકવાનું સ્થાન થતા નથી, વજન રહેતું નથી તેથી અટકવાનું સ્થાન થતા નથી. ઉપરાંત એ સિવાય
આવી સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગ્ની વાળી ભાવના, ભાવનામાં એક વાત ઉમેરી કે એમાં તીવ્ર લગ્ની છે, જેની લગ્ન લાગે તે બીજા વિષય બાજુ ખેંચાય નહીં, બીજા વિષય બાજુ જાય નહીં, અને તેની ને તેની પાછળ રહેવું થાય. માત્ર ભાવના નથી પણ તીવ્ર લગ્ની વાળી ભાવના છે કે જેથી તે એની પાછળ ને પાછળ રહે છે સતતપણે. એવી તીવ્ર લગ્ની વાળી ભાવના એને ગમ્યું રૂચ્યું. હા હા, એટલે એને આત્મા જોઈએ છીએ એ વાત ક્યાં રહી? એ ક્યાં રહી? એ વાત ના રહી, એને એ ભૂલ થઈ ગઈ, એ ભૂલ થઈ ગઈ, એ ભૂલ ન થવી જોઈએ. આવી ભાવના રાગ રસને શિથિલ કરનારી હોવાથી, જે શુભાશુભ રાગ છે એની અંદર ઉત્પન્ન થતો એક રસ છે, એ રસ છે કે જે જ્ઞાનને રંજિત કરે છે, જે જ્ઞાનને મલિન કરે છે, અને જે જ્ઞાન જાણવાનું કામ કરે છે તે પોતાના જ સ્વરૂપને ઓળખે નહીં એવું એ જ્ઞાન દર્પણને મલિન કરે છે, એ છે શુભાશુભ રસ. અશુભ રસ તો ખેર છે જ એવો, પણ શુભ રસ પણ જ્ઞાનને મલિન કરશે. આમ છે, જ્ઞાનનો ઉઘાડ એક વાત છે અને નિર્મળતા બીજી વાત છે. ઉઘાડ એટલો બધો હોય કે એટમ બોમ્બની શોધ કરે, ઉઘાડ એટલો બધો હોય કે અંગ પૂર્વોનું જ્ઞાન એને સમજણ ક્ષુક્ષ્મમાં આવે. આમ કહે છે અહીંયા, આમ કહે છે અહીંયા, આમ કહે છે, પણ નિર્મળતા બીજી વાત છે. જે પરલક્ષી જ્ઞાનનો ઉઘાડ છે, ચાહે શાસ્ત્ર સંબંધિત હો કે ચાહે દુનિયાદારીના કોઈ વિષય સંબંધિત હો, એ જ્ઞાન ખરેખર જ્ઞાન નથી અને એ જ્ઞાનથી આત્માને લાભ નથી. લાભ નથી આત્માને, અનંત વાર કરવા છતાં લાભ નથી. એક વાર નહીં, લાખ અબજ કરોડ વાર નહીં, અનંત વાર કરવા છતાં લાભ નથી. આ જે લાઈન જુદી પડે છે જીન માર્ગની, એ અહીંથી જુદી પડે છે કે બે ભાગ છે, એક અંતરનો ને એક બાહ્યનો. તું કયા કોઈ પણ પરિણામ દ્વારા, દર્શન જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ આદિ કોઈ પણ ગુણના પરિણામ દ્વારા બાહ્ય દિશામાં જાય છે તો એનો નિષેધ છે, એ માર્ગ નથી, એ ઉપાય નથી. અને એ દર્શન જ્ઞાન ચારિત્ર કે પુરુષાર્થ દ્વારા અંતર્મુખ થાય છે તો એ માર્ગ છે. અંદરમાં જીન સ્વરૂપી આત્મા છે એનો માર્ગ એ બાજુ છે, અને એથી વિરુદ્ધ બાજુ હરગીજ નથી, હરગીજ નથી, કેમ કે એ વિરુદ્ધ દિશા છે આખી. તો એ અંતર્મુખ પરિણામ થાય એમાં બધા પ્રકારનું અનુમોદન છે, અને બહિર્મુખ પણ જાય એવા શાસ્ત્ર જ્ઞાનનું પણ અનુમોદન નથી. ખેર રાગનું તો અનુમોદન છે જ નહીં, કેમ કે એ તો ચોખ્ખે ચોખ્ખો બાહ્ય બાજુ જતો પરિણામ છે ચારિત્રનો. પણ જ્ઞાન શાસ્ત્રને અવલંબીને ઉત્પન્ન થતું, પર લક્ષી નહીં, એ નહીં, એનો નિષેધ છે. જ્ઞાન તો જ્ઞાનનો પર્યાય છે, પણ રાગનો ઉત્પાદક થશે, એ રાગનો નિમિત્ત થશે, રાગ ઉત્પન્ન થવામાં એ નિમિત્ત થશે, એ વિતરાગતામાં નિમિત્ત નહીં થાય. વિતરાગતાને તોડશે રાગ, વિતરાગતાને તોડશે, વિતરાગતા રાગને તોડશે. એટલે અહીંયા કહે છે
રાગમાં જ વિષય છે,
પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન, પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન રાગ નો વિષય થશે. અંતરલક્ષી એમાં શાસ્ત્ર જ્ઞાન છે, એ અંતરલક્ષ થવામાં નિમિત્ત થશે. એનું એ શાસ્ત્ર, તેનું તે શાસ્ત્ર જે જેને અંતરલક્ષ છે, સ્વરૂપનું લક્ષ છે, એને એ શાસ્ત્ર તો આત્મા જ બતાવે છે. એને આત્મા બતાવે એને શાસ્ત્ર કહીએ, એટલે એને એ અંતરલક્ષમાં નિમિત્ત થાય છે. એ જ શાસ્ત્ર જે બહિર્લક્ષી જીવ છે, બહિરાત્મા જે છે, એને ધારણા આદિ અનેક પ્રકારે, એનું અહમપણું આદિ અનેક પ્રકારે એમાં રાગ વૃદ્ધિ કરવામાં એને નિમિત્ત બનાવશે, અહમપણું કરવામાં નિમિત્ત બનાવશે. એને તો એ જેની લગ્ની, જેની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, એ ભાવના પોતે જ રાગ રસને તોડનારી હોવાથી, શિથિલ કરનારી હોવાથી અહીંયા તો ફિક્કો કરે છે, ફિક્કો કરે છે. અહીંયા આજે સ્ટેજ છે ને, આત્માર્થીનો સ્ટેજ છે, એટલે એને શિથિલ કરનારી હોવાથી અને ભેદ જ્ઞાનના અભ્યાસને નિપજાવનારી હોવાથી, જો રાગ રસ શિથિલ થાય તો ભેદ જ્ઞાન ઉપજી શકે. એ તો આપણે ત્યાં 197 બોલનો આ વિષય ચાલ્યો, સોમગઢ બીજને દિવસે, કે ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે એવું જીનાગમમાં સર્વસંમત છે, પણ એ ભેદ જ્ઞાનને અવરોધક કારણ શું છે, કે જે પરમા અને રાગમાં રસ પરિણતિ અને સુખ બુદ્ધિની પરિણતિ, એ ભાવનાથી શિથિલ થાય છે. જો ભાવનાથી રસ મોળો પડે, રાગ રસ મોળો પડે, તો ભેદ જ્ઞાન ઉપજી શકે, નહીંતર ભેદ જ્ઞાન ઉપજવાનો કોઈ અવકાશ નથી. ભલે એવું વિચારી રાખવું હોય કે ભેદ જ્ઞાન જ કર્તવ્ય છે, વેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એકલકે જના, વાત બુદ્ધિથી સંમત કરે એટલે પતિ, એટલે વાત પર્યાપ્ત નથી. બુદ્ધિથી સંમત કરવું એટલું જ પર્યાપ્ત નથી, એથી આગળ ચાલવાની જરૂર છે, કે સંમત કર્યા પછી પણ એની અપૂર્વ ભાવનાએ વિરુદ્ધ રસને શિથિલ કરીને, રાગ રસને શિથિલ કરીને ભેદ જ્ઞાનના પ્રયોગમાં આવવું જોઈએ. તો એને સંમત કર્યું બુદ્ધિથી તે સફળ, નહીતર બુદ્ધિથી સંમત કર્યું હોવા છતાં તે અફળ. આમ થઈ જાય, એ વિસ્મૃત થઈ જાય. ક્યાં સુધી રહે ક્ષોભસમમાં, ક્યાં સુધી રહે? બહુ તો તદભવ પૂરતું રહે, ભવાંતર થાય એટલે તો સાવ નાશ થાય, જાણે કોઈ દી ભીણ જ નહોતો શાસ્ત્ર, એવું થઈ જાય. સુખ બુદ્ધિ તીવ્ર રસ ઉત્પન્ન થાય છે. અને કોઈ એમ કહે કે અમને સુખ બુદ્ધિ નથી, અમે તો રોજ 2-4-6 કલાક નિવૃત્તિ લઈ લીધી છે, કોઈ સંસારિક પ્રવૃત્તિમાં આવી રહ્યા નથી, અને શાસ્ત્ર સારી રીતે વાંચ્યા કરીએ છીએ, એકલા શાસ્ત્ર જ્ઞાનની જ અમને તો પ્રવૃત્તિ છે. હવે એમાં બહિર્લક્ષી ઉઘાડમાં શાસ્ત્ર વાંચવાનો રાગ રસ તીવ્રપણે પોસાતો હોય તો એમ કે આમાં સુખ બુદ્ધિ શું અમને થઈ ગઈ? આવો પ્રશ્ન થાય, આમાં સુખ બુદ્ધિ શું? લાડવા ખાવા હોય તો લાડવામાં સુખની સુખ બુદ્ધિ થાય, પણ આમાં સુખ બુદ્ધિ શું? તો કે તને રસ તો છે કે નહીં, કેવો રસ છે? વાંચવાનો રસ, સંભળાવવાનો રસ, સમજાવવાનો રસ, ચર્ચા કરવાનો રસ, અથવા સાંભળવાનો રસ, કઈક તો હોય ને. બાહ્ય પ્રવૃત્તિમાં તો વિજ્ઞાનની પ્રવૃત્તિમાં તો કાં સંભળાવવું છે, કાં સાંભળવું છે, કાં ચર્ચા કરવી છે, કાં વાંચવું છે, તો તને રસ એનો છે. જે પ્રકારનો શુભરાગ રસ છે એ પણ તને ભેદ જ્ઞાન ઉપજાવવામાં અવરોધક કારણ છે, પ્રતિબંધક કારણ છે. રાગ રસ નામથી પણ ન જોઈએ, આટલી વાત છે. એ રસને તોડવો એ મુખ્ય વાત છે. એ ઘણા તો સમજી નથી શકતા. રાગ એક વાત છે, રાગ રસ પાછી એક બીજી વાત છે. શું તો એ રસને સમજવો જોઈએ. રાગ પોતે ભલે કશાય છે, પણ રાગ રસ છે તે કશાય શક્તિ છે. એની કશાય શક્તિ છે. રાગની શક્તિ ક્યાં? કે રાગ રસમાં. જો રસ વિનાનો રાગ હોય તો એ શક્તિ વિહીન છે. એ રાગ શક્તિ વગરનો છે, એમાં શક્તિ નથી. એ ખલાસ થઈ જશે, એ તૂટી જશે, કેમ કે શક્તિ નથી એનામાં. એક બીજી વાત છે, એ સમજવી જોઈએ. અહીંયા રાગ રસને શિથિલ કરનારી, રાગને શિથિલ કરનારી નથી. મનની ઉપયોગની કેન્દ્રતા કરે છે ને, એકાગ્રતા કરે છે, કેન્દ્રીકરણ કરે છે. પછી ત્યાંથી શક્તિને જગાડવાની વાત કરે છે. એ બધા ગોટા ગણાય છે એની અંદર. એ કાંઈ નથી, એમાં એકાગ્રતા કોઈને કોઈ પ્રકારનું થાય, પછી ભૂત પ્રેતમાં થાય તો એમાં કંઈક એનું પરિણામ આવે, ને ગમે ત્યાં એકાગ્રતા થાય એટલે એનું પરિણામ આવે. એ બીજો વિષય છે આખો. પણ અહીંયા રાગ રસને શિથિલ થતા વેદ જ્ઞાનના અભ્યાસને નિપજાવનારી, વેદ જ્ઞાનનું વારંવાર થવું તેને અભ્યાસ કહીએ. વેદ જ્ઞાન એક વખત થઈને અટકી જાય એવી ચીજ નથી. વેદ જ્ઞાન શરૂ થાય તે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી વેદ જ્ઞાન ચાલુ રહે. એવું જ વારંવાર થવું, સતતપણે થવું, એને વેદ જ્ઞાનનો અભ્યાસ કહે છે. અભ્યાસ એટલે પ્રયત્ન, અભ્યાસ એટલે પ્રયાસ, અભ્યાસ એટલે પુરુષાર્થ. તેને નિપજાવનારી હોવાથી આ ભૂમિકામાં, એટલે આ મોક્ષાર્થીની ભૂમિકામાં, તેને જ્ઞાનની નિર્મળતાનું કારણ થાય છે. હા, વારંવાર અભ્યાસનો પ્રયત્ન થાય છે, એટલે પ્રયત્ન થાય છે, તે પ્રયાસ થાય છે, તે પુરુષાર્થ કહીએ છીએ. હા, અહીંથી સહજતા પકડે છે. જરા રાગ રસ શિથિલ થાય તો ભેદ જ્ઞાનની શક્યતા ઊભી થાય. એ પહેલા ભેદ જ્ઞાન થઈ શકતો નથી. પછી જ થાય ને, એટલે અભ્યાસ થાય તો એમાં પુરુષાર્થનું જોડાણ છે ને. પુરુષાર્થના તો અભ્યાસ ન થાય. એ તો ખરેખર તો સહજ પુરુષાર્થ તો અનુભવ પછી લીધો છે, પણ એ પેલા કેટલીક સહજતાનો પ્રકાર, જેમ જેમ પ્રેક્ટિસ ને મહાવરો વધતો જાય છે એમ સહજતા આવે છે દરેક બાબતમાં. કોઈ પણ વાત તમે શીખો, ચાહે પછી બહેનોને રોટલી વણવાની વાત હોય, કે માણસને ડ્રાઇવિંગ શીખવાની વાત હોય, પહેલા થોડુંક એને કૃત્રિમ પ્રયત્નથી પ્રેક્ટિસ પાડવી પડે છે, પછી સહજ થવા માંડે. આ કાપડને તમે કાપો છો ને, તો જેટલું કાપવાનું હોય સીધે સીધું કપાવવું જોઈએ, કે ત્રાસમાં કાપે નહીં. નવો નવો હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. હે, પછી હજાર વાત કરતા કરતા સીધું કાપે હે, પણ હજાર વાત કરતા હોય છે કેટલી માથાકૂટ કરતા કરતા કાપે હે, કેમ સહજતા થઈ ગઈ. ક્યાંથી સહજતા થઈ? આપણો પોઈન્ટ એટલો છે કે મહાવરો વધી ગયો, તે કામ કરવાની પ્રેક્ટિસ વધી ગઈ એટલે સહજ થાય છે. એમ શરૂઆતમાં તો થોડી કૃત્રિમતાથી શરૂઆત થાય, એની સાથે વિકલ્પ વિચારનું જોડાણ એ કૃત્રિમતા છે. અહીંયા પછી એ વિચાર વિકલ્પ ઉત્પન્ન થાય તો એ જુદા પડવાનું, એક એને અંદરથી ચૈતન્યગીરીની સ્ફૂર્ણાથી યાદ કરે એની સહજતા છે. પણ એ રાગ રસ ફીકો પીડ્યો હોય તો આવે એ પ્રકાર, નહીતર ના આવે એમ કેવું છે. અને તે ભૂમિકામાં નિર્મળતાનું કારણ થાય છે એટલે ઉઘાડ વધે છે એમ નહીં, પણ સ્વરૂપને ઓળખવામાં જ્ઞાન કાર્યક્ષમ થાય છે. ઓળખવા માટેની જે ક્ષમતા આવવી જ્ઞાનમાં, પરખની ક્ષમતા આવવી, એવી જે નિર્મળતા કે જ્ઞાન પોતાના જ સ્વભાવને ઓળખી શકે. અહીંયા વિચિત્રતા શું છે બાહ્ય ઉઘાડમાં, કે દ્રવ્યક્ષેત્ર કાળભાવ દ્રવ્યગુણ પર્યાયથી સમજે તો ખરો, એની પરિભાષાને વ્યાખ્યા બધી બરાબર આવે, પણ ઓળખી ન શકે. કોણ ઓળખી ન શકે? કે જ્ઞાન ન ઓળખી શકે. કોને ન ઓળખી શકે? કે પોતાના જ સ્વભાવને ઓળખી ન શકે. આ એક બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. તો એ વિચિત્ર પરિસ્થિતિ શું કરવા છે? કે જ્ઞાનને રંજિત કરનારું, જ્ઞાન દર્પણને મલિન કરનારું, નિર્મળતાને આચ્છાદિત કરનારું એક આવરણ છે, ભાવ આવરણ છે, ભાવાવરણ છે, કર્મના આવરણને નથી લેતા, તે રાગરસ રૂપ આવરણ છે. શુભાશુભ રાગ, અશુભ હોય અશુભ હોય એને આવરણ છે. એ જ્યાં ફિક્કું પીડ્યું ત્યાં એને જ્ઞાનની નિર્મળતા સ્વરૂપની ઓળખાણ કરે, પહેચાન કરે એટલી ક્ષમતા એમાં આવે છે. સમ્યક દર્શન પહેલાની ભૂમિકાનું જ્ઞાન, આ ભૂમિકાનો વિષય ચાલે છે ને, આ ભૂમિકામાં એટલે સમ્યક દર્શન પહેલાની ભૂમિકાનું જ્ઞાન આ રીતે આ પ્રકારે યથાર્થ પ્રકારે નિર્મળ થતા સમજણમાં વિપર્યાસ થવાનો પ્રસંગ રહેતો નથી. એટલે કે સત્શાસ્ત્રો અને સત્પુરુષોના વચનોની સમજણમાં યથાર્થતા રહે છે. શું કહે છે કે શાસ્ત્ર વચન અથવા સત્પુરુષનું કોઈ પણ વચન છે એ વચન મતિદોષને લઈને અનાદિથી ચાલતો જે ચાલ્યો આવતો મતિદોષ એને લઈને એ જે શાસ્ત્રકાર અથવા સત્પુરુષ કહેવા ધારે છે તેને ગ્રહણ કરવાને બદલે કંઈક બીજી કલ્પના કરે છે. દુનિયામાં નથી બનતું, પ્રેજ્યુડિશિયલ માઇન્ડ હોય કોઈ એક વ્યક્તિ પ્રત્યે તો એ જે કાંઈ બોલે એથી ઊંધો એનો તર્ક આવે, એને એ પોતાની પ્રશંસા કરે તો એમ કે એના મનમાં બીજું કાંઈક છે, ના દાઢમાંથી બોલે છે એમ કે દાઢમાંથી બોલે, સમજો કાઉન્ટિંગ જિસકો બોલતે હૈ, પ્રશંસા કરે તો પણ એની અંદર એને કહેવાનો ખરાબ હોય, સારું ન હોય, શબ્દો પ્રશંસા ના હોય, મારે કહે છે દાઢમાંથી બોલે છે અથવા દાઢે છે એમ કે છે, તો એ ખરેખર પ્રશંસા નથી હોતી પણ એક પ્રકારનો એનો અવગુણ બતાવે છે, પણ એ પ્રકાર ઇનડાયરેક્ટ પ્રકાર છે. જેમ કોઈ હિતેચ્છુ કડવા વચન કહે તો પણ કડવું નથી લેતા, મીઠું ગણે છે, ભાઈ ઠપકો દીધો સારું થયું કે એને કડવાશથી કહ્યું, નહીતર આપણે આપણું નુકસાન જાત આપણે નુકસાન માંથી બચાવ્યા એ કડવું કહેનાર આપણો હિત શું છે? પૂર્વગ્રહ થી લે છે કે નહીં? તો એ પૂર્વગ્રહ છે એ સામાન્ય રીતે માણસની જે માનસિક ભૂમિકા, જનરલ સાયકોલોજી જે છે માણસની, એની અંદર બહુ મોટું કામ કરે છે. તે દિવસે થોડી ખુલાસો કર્યો હતો, એ વાત બહુ ગંભીર છે થોડી, કે એક જ વ્યક્તિને, ભાઈઓ કહેતા હતા કે ભાઈ અમે સોનગઢ આવતા હતા, કાનજી સ્વામીને સાંભળતા હતા એ દિવસોમાં, તો અમને કાંઈ એવું નતું લાગતું, ઠીક છે સાંભળીને યાદ હતા હતા, કાંઈ સમજાય નહીં, કાં તો એમ થાય કે આવું બધું ઊંચી ઊંચી કાંઈ કેરેલબીની વાત કરે છે, કેમકે પૂર્વગ્રહ એના માટે બીજો છે. આ કોઈ મહાપુરુષ છે, સત્પુરુષ છે, આત્માને બતાવનારા છે, આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાન પૂર્વક આત્માને હિત થાય એવી વાતો એમના શ્રીમુખેથી આવે છે, એવા પૂર્વગ્રહથી સાંભળે અને તદ્દન એમ સાંભળે કે કોક છે, હવે આપણે જવાનું જરાક કુતૂહલથી સાંભળીએ તો ખરા, હું કહે છે જોઈએ તો ખરા, હવે શું ભાષણ ચાલે છે એમનું, જેવો પૂર્વગ્રહ હોય છે એ પ્રકારે માનસિક છાપ ઊભી થાય છે. પૂર્વગ્રહ છે એ બહુ મોટો ભાગ ભજવે છે સામાન્ય પ્રકારે. પૂર્વગ્રહ છે એનો બહુ મોટો ફાળો છે પરિણામ ઉપર. તો અહીંયા શું થયું કે જ્યાં એને જ્ઞાનની નિર્મળતા થઈ ત્યાં એને જે પૂર્વગ્રહને લઈને વિપર્યાસ થાય છે, અજ્ઞાન ભાવે જ્ઞાનીના વચનો અને શાસ્ત્રો વાંચતા જે વિપર્યાસ ઉપજે છે, અયથાર્થતા ઉત્પન્ન થાય છે, તે આને ન થાય, આને ન થાય, આ આત્માર્થીને ન થાય. આ વિષય થોડોક સૂક્ષ્મ છે કે કોઈ એક વિદ્વાન એવા છે કે જે શાસ્ત્રનો જ્યાં જેવી વિવિક્ષા એટલે કહેવા ધારેલી લો આશય છે એને પકડી શકે એવી બુદ્ધિ ધરાવે છે, તો એને યથાર્થતા કહેવી કે નહીં? સૂક્ષ્મ છે વિષય થોડો. 11મી ગાથા સમીસારની લઈએ કે 11મી ગાથામાં ચોખ્ખી સમ્યક દર્શનની વાત છે કે ભૂયથમ વસીદો સમાયિતિ હવઈ જીવો. શાસ્ત્રકાર આચાર્ય ભગવાનનો આશય ભૂતાર્થને આશ્રિત કરાવવાનો છે, ભૂતાર્થનો આશ્રય કરાવવાનો છે કે જેનાથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. બરાબર, આમાં શું ઊંધું પકડ્યું? હવે આને યથાર્થ કેવું કહેવાય? યથાર્થ આ સવાલ છે વિચારવા જેવો વિષય, કે અર્થ ભાવાર્થ તો બધું બરાબર છે, નયાર્થ બરાબર છે, નિશ્ચયને એના વિષયભૂત વાત છે, પણ એને એને અંગીકાર કેવી રીતે કર્યો? એ જે વાચક શબ્દોનો અર્થ ભાષ્યો એ અર્થથી એને આત્મરસ, જ્ઞાન રસ, સ્વરૂપ રસ ઉત્પન્ન થયો કે નહીં? આના ઉપર એની યથાર્થ છે. કા એને પોતાનું સરસ પરિણામ આવે અને કા એને વિરસ પરિણામ આવે. રસ તો આવવાનો છે, રસ વગરનું પરિણામ નથી. આના ઉપર આખો આધાર છે કે શાસ્ત્ર વાંચનાર જીવ શાસ્ત્ર વાંચીને આત્મરસને પોષે છે, આત્મરસને એને ઉત્પન્ન થાય છે એ નિમિત્તે, તો એના એની સમજણની યથાર્થતા ત્યાં ગણવી. એમ ન થાય તો સમજણ શાસ્ત્ર અનુકૂળ હોય તો પણ સમજણની યથાર્થતા ન ગણવી, આમ છે એનું ખાનું ખતમણી આવી છે. કોની કરવી છે પરીક્ષા? કોની કરવી છે? પહેલા તો પોતાનું તો કરે, શાસ્ત્ર પોતે વાંચે છે તો પેલા પોતાનું તો કરે, બીજાને તો બહુ વાર લાગશે, કેમ કે એ તો બહુ શક્તિ વાળાનું કામ છે બીજાની પરીક્ષા કરવી, પણ પેલા પોતે તો તૈયાર થાય કઈક શાસ્ત્ર વાંચીને કયા રસથી, પછી બીજાની પરીક્ષા કરે.
પોતાની કૃત્યાર્થમાં સતત અને ઉભા રહેવું જોઈએ,
પોતાને પહેલા તૈયાર થવું જોઈએ. એ પહેલા બીજાની પરીક્ષા કરવાની વાત અસ્થાને છે. પરીક્ષા કરવા માટે પોતાને પણ પરીક્ષણ બુદ્ધિ તો જોઈએ ને. જે ચીજ પોતાના પાસે છે ને એની કેવી રીતે કામ કરશે, ચાલવાની શક્તિ નથી ને કેવી રીતે ચાલશે, બોલવાની શક્તિ નથી ને કેવી રીતે બોલશે, એના જેવી વાત છે. એટલે એ વાત તો પછી ની રહી છે. અહીં તો પોતે કેવી રીતે તૈયાર થાય છે એના ઉપર આધાર છે. એ તો એમ છે કે દેશના લબ્ધિનો વિષય પાછો જરા વધારે સૂક્ષ્મ છે. દેશના લબ્ધિનો વિષય થોડો સૂક્ષ્મ છે. બીજી રીતે કે દેશના લબ્ધિ વાળા જીવ, જેને દેશના લબ્ધિ મળે છે એ જીવને તો કોઈ કોઈ એવા પ્રકારો ભજેલા છે, ભજે છે કે એ જીવને પોતાને ખબર ન હોય. અવ્યક્ત રૂચિ એને કહી છે શાસ્ત્રમાં, વ્યક્ત રૂચિ નહીં, અવ્યક્ત રૂચિ એવી કે એને આત્મા સાંભળતા, આત્માની મહિમા સાંભળતા, આત્મ સ્વરૂપ સાંભળતા અંદરથી ખૂબ રૂચતું હોય, એને પોતાને એ કહી શકવાનો કે સમજી શકવાનો એ વખતે પ્રકારનો ઉત્પન્ન થયો હોય, પણ અંદરથી જ રૂચતું હોય એવું એને અંદરથી જે રૂચવું છે એમાં સંસ્કાર પડી જાય તો એને દેશના લબ્ધિ થઈ છે એમ કહેવાય. એને ખબર એનું હોય કે મને સંસ્કાર પીડ્યા છે, એવી સંસ્કારની ભૂમિકા તો એવી જગ્યાએ પણ ભજે છે. અહીંયા એ વાત તો છે એવી, એને અપવાદ કહીએ એવી છે, પણ અહીંયા આપણે સિદ્ધાંતને ચર્ચીએ છીએ. ગ્રંથમાં જે વિષય ચાલે છે એ તો સિદ્ધાંતિક ચાલે છે, અપવાદની વિષય નથી ચાલતો. સિદ્ધાંતની દ્રષ્ટિએ જીવ ઉપર ઉપરની ભૂમિકામાં આવીને મોક્ષ માર્ગના રાજમાર્ગને માં કેવી રીતે પગ મૂકે, પદાર્પણ કરે, પહોંચી જાય. હાઈવે કહે છે ને, નેશનલ હાઈવે, સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ત્યાં સુધી પહોંચવું છે. એના પહોંચવા માટેની પૂર્વ તૈયારી કેવી, સિદ્ધાંતિક રીતે એ વાત લેવી છે, અપવાદની રીતે નથી લેવી, સિદ્ધાંતની રીતે વાત છે. શિષ્ય ગુરુની પરીક્ષા કેવી રીતે કરે, દર્દી ડાક્ટર ને કરે તેવી રીતે સમજાય ગયો. દર્દી ડાક્ટર નું ભણ્યો છે, ડાક્ટર એ પાસ કરી છે ને, ક્યાંથી સમજે છે, સમજે છે કે નહીં? ચાર ડાક્ટર ભેગા કરો તો એમ કે આ બરાબર કે છે, મારું દર્દ આણે પકડ્યું છે એમ એને ક્યાંથી ખબર પડી, પડે છે કે નહીં? જરૂર નથી કે ગુરુ નો ગુરુ થાય તેથી ગુરુને સમજે, એવું કઈ જરૂર નથી. શિષ્ય પણ ગુરુને બરાબર સમજે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે શ્રીમદ રાજચંદ્રજી. અથવા જે જીવ સંશોધક વૃત્તિ વાળો છે, શોધક વૃત્તિ વાળો જે જીવ છે, જે આત્માને શોધે છે, આત્મહિતના ઉપાયને શોધે છે, અને એની એ વિષયના કહેનારાઓના કથનની તુલના સંશોધક બુદ્ધિથી કરે છે, એને કોની વાત સત્ય છે એમ ન સમજાય એવું કદી બને નહીં. અમે તો ગીતા પિતા બધું વાંચી ચૂકેલા છીએ, વેદાંત વેદાંત, રામાયણ મહાભારત તો બાળપણમાં ઉકેલી નાખ્યું હતું 9-10 વર્ષની ઉંમરે. આ જૈન સાચું કે છે એ કેમ ખબર પડે, નિર્દોષતા કાંઈ અછાની ન રહીએ, પછી બાળકની હોય કે મોટાની હોય, પણ નિર્દોષતા અછાની ન રહીએ, રે અછાની. અને જે નિર્દોષતાનો વાંછક છે, નિર્દોષતાનો અભિલાષી છે, એને નિર્દોષતાના પ્રતિપાદક સિદ્ધાંતો ન સમજાય એમ કેમ બને? જો ન સમજાય અથવા એને અયથાર્થ પ્રકારે પરિણમે છે તો સમજવું કે એ નિર્દોષતાને ઈચ્છતો નથી, નિર્દોષતાને એ શોધતો નથી, નિર્દોષતાને એ ચાહતો નથી. એ વાત ચોક્કસ છે, એમાં પોલ ચાલે નથી. બહુ સજ્જડ એકદમ સોલિડ વિષય છે. ગણિતમાં ભૂલ થાય, એકની એક બેમાં ભૂલ થાય, સ્વભાવમાં ફેરક ના પડે. સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગે, સ્વભાવ ત્રણ કાળે ન ફરે, આવું છે. એટલો બધો સજ્જડ વિષય છે આ. એક સત્ય છે તો પરમ સત્ય છે આ તો. સત્યમાં પણ એની જે છેલ્લી પરાકાષ્ઠા હોય એવો આ વિષય છે. બીજી ગડબડ ચાલે એવું નથી. અને એકાંત આત્મહિત કરવું હોય એનું કામ છે, બીજાનું કામ નથી. નહીંતર ક્યાંક ને ક્યાંક ગડબડ ઊભી થઈ આવું રહેશે નહીં. એટલે એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે કે જ્યારે ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય, સ્વરૂપની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ કરીને, ત્યારે એને સમજણની વિપર્યાસ ટળે. નહીતર સમજણનો વિપર્યાસ ટળવો એ પોતે પોતાની મેળે ન કાઢી શકે એવી ભૂલ છે, કે જે પોતાની મેળે કાઢી શકાતી નથી. કોઈ સદભાગ્ય જ્ઞાની ગુરુનો સંયોગ હોય તો એને બતાવી દઈએ તો એના બહુ મહાભાગ્ય કહેવાય. જ્ઞાની પણ ગંભીર રહે છે, એમને સામાન્ય ભૂલ પણ બતાવતા નથી. ખ્યાલ આવે તો ન બતાવી, ખ્યાલ આવે એટલું બધું કહી દે એવું કઈ નથી. કાં તો એ જીવ પૂછે, કાં તો એ જીવ એની પાસે ભીખ માગે કે મારું હિત કરવું છે, આપની પાસે આપના ચરણમાં આવ્યો છું, મારી ભૂલ હોય તો મહેરબાની કરીને કોઈ પણ જાતનો ક્ષોભ અને સંકોચ કર્યા વિના, સંક્ષેપ વૃત્તિ કર્યા વિના સીધે સીધું બતાવે તો બતાવે. મિત્રાને ભૂલ બતાવને એને ઊંધો ઉડે તો મારી ક્યાં ભૂલ હતી, એવી ભૂલ કઈ હું કરતો હશે એમ થઈ જાય ને. જ્ઞાનીનું વચન નિષ્ફળ જાય, પણ એવી સોનાની જાળ કોઈ પાણીમાં નાખે એ પણ પરીક્ષા કરનારા હોય છે. પાત્ર હોય તો જ કહે, નહીતર કહે નહીં. ગરજ થઈને, જેને ગરજ થઈ હોય એને ભીખ માંગવા ન થયું છે, ગરજું થઈને કહ્યું તો એક વાત. પાત્રતાનું ખરું લક્ષણ શું છે કે નિજ હિતનું ગરજવાનપણું એ પાત્રતાનું લક્ષણ છે. અને પાત્ર જીવનું આમાં કામ છે, બુદ્ધિવાનનું સૂક્ષ્મ વાળાનું કામ છે એમ આમાં નથી. એ તો કાંઈક રખડી ગયા. પાત્રતા વાળાનું કામ ભલે ઓછામાં ઓછી બુદ્ધિ હોય. એટલે તો શ્રીમદજીએ લક્ષણ બાંધ્યું, મહાવીરના બોધને પાત્ર કોણ, અર્થાત સમ્યક દર્શનને પાત્ર કોણ, એમ કરીને ખુલાસો કર્યો કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક, સત્પુરુષના સમાગમનો ઈચ્છુક એવો શબ્દ એનો લીધો, સત્પુરુષના દર્શનનો ઈચ્છુક એવો શબ્દ ન લીધો, ચરણનો ઈચ્છુક એવો શબ્દ શું કરવા દીધો? ગરજ લેવી છે એની, ગરજ બતાવી છે. વિચારવા જેવો પ્રશ્ન છે, ખૂબ ખૂબ વિચારવા જેવો પ્રશ્ન. તો એને સત્પુરુષના અથવા શાસ્ત્રના સમજણમાં યથાર્થતા રહે છે. ઉક્ત પ્રકારમાં જો મુમુક્ષુ જીવ પ્રવેશ ન કરે તો આવા આવા પ્રકારો જો મુમુક્ષુનાની ભૂમિકામાં ઉત્પન્ન ન થાય તો પ્રાય એટલે ઘણું કરીને અનાદિના વિપરીત સંસ્કારયુક્ત બુદ્ધિ દ્વારા શાસ્ત્ર માં પ્રવેશ કરનાર ને સમજણ માં વિપર્યાસ થઈ આવે છે, એને પોતાની અનાદિથી જે વિપરીત સંસ્કાર યુક્ત બુદ્ધિ છે એ બુદ્ધિને લઈને શાસ્ત્રમાં ઊંડો ઉતરે છે, અને શાસ્ત્રમાં ઊંડો ઉતરીને પણ ઊંધો ઊંધો ચાલે છે, સરળ ચાલી શકતો નથી, આગળ બઠાય છે. અર્થાત તેને વસ્તુનું સ્વરૂપ અન્યથા ભાસે છે, કલ્પના થઈ આવે છે. જેમ પ્રેજ્યુડિસ વાળાની કલ્પના થઈ જાય કે આ આમ નહીં ને મને આમ કહે છે, સારું કહે તો ખરાબ લાગે ને ખરાબ કહે તો સારું લાગે, ઊંધું ઊંધું લાગે, એમ આને પણ કાંઈ ને કાંઈ કલ્પના થાય છે બુદ્ધિ દ્વારા. જેમ કે આત્માનું સ્વરૂપ શાસ્ત્રમાંથી દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી સમજાયું. હવે ખરેખર જે આત્મ સ્વભાવ છે એ અતિન્દ્રિય આત્મ સ્વભાવ છે, અને માત્ર અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એ જીવ ત્યાં શું કરે છે કે ઇન્દ્રિય જ્ઞાનથી, મન દ્વારા વિકલ્પથી, મનના વિચારથી, મનના ચિંતનથી એના સ્વરૂપને કલ્પે છે, ફિક્સ કરે છે, હું આવો, આત્મા આવો. એ જે ચીજ વિચારમાં આવે એવી નથી એને તું વિકલ્પમાં ન આવે એવી ચીજને વિકલ્પમાં તે સંભાળી દીધી, ચીજ નથી આવી, કઈક બીજું થયું છે, એ ખરેખર ચીજ આવી નથી. તો એને એ રીતે કઈક ને કઈક વિપર્યાસ થયા વિના રે નહીં. કોઈ બી સાંભળ્યો એવો શબ્દ કોઈ અનુભવી કે અપરિણામી સાંભળ્યું ન હોય તો કે નહીં અપરિણામી ન હોય, વેદાંતમાં અપરિણામી આવે. અરે ભાઈ વેદાંતમાં શું આમાં જૈનમાં અપરિણામી છે, થાય ગડબડ. કેમ કે એક કલ્પના કર્યા પછી એ કલ્પનાની જે દ્રઢતા થઈ એ પણ એક મિથ્યાત્વનું સ્થૂળ રૂપ છે, અને એમાં મિથ્યાત્વનું જોર અને બળ કામ કરે છે, જે સામે સમ્યક આવતા પણ એની સામે ટસલ કરે છે, એની સામે ઝઘડો કરે છે, આમ નહીં આમ હોય એવું છે, એવું થયા વગર રે નહીં. બહુ ગંભીર વિષય છે.